એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જાણીતા વિવેચક સુરેશ જોશી એમના એક મહત્વના નિબંધ અર્થઘટન પર વાત કરવાના છીએ. હા, આ નિબંધ ખરેખર આપણને કવિતા અને એને સમજવાની જે આખી પ્રક્રિયા છે એના વિશે ઊંડાણથી વિચારતા કરી દે છે. આપણી આજની વાતચીતનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કવિતા જેવી કળાને માણવામાં આ અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન એની ભૂમિકા શું છે, શું એ ખરેખર જરૂરી છે, અને પેલી વાત આવે છે ને કે શું એ કવિતાના જાદુને મારી નાખે છે. તો સુરેશ જોશીના વિચારોના આધારે આપણે આ મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરીશું. મને લાગે છે કે જેમને પણ સાહિત્યમાં રસ છે થોડો પણ, તેમના માટે આ ચર્ચા ખરેખર રસપ્રદ રહેશે. તો ચાલો શરૂ કરીએ. સુરેશ જોશી શરૂઆતમાં જ એક મૂળભૂત સવાલ ઉઠાવે છે કે નહીં, કે આ અર્થઘટન શબ્દ આપણે વાપરીએ છીએ એ પોતે જ બરાબર છે?
હા, બરાબર.
જાણે શબ્દ વપરાશમાં તો આવી ગયો, પણ એનો ચોક્કસ અર્થ શું એના પર જાણે હજી કોઈ એકમત નથી.
બિલકુલ. અને આ માત્ર આપણી જ વાત નથી, જોશી પોતે જ પશ્ચિમના ઉદાહરણ આપે છે કે સુઝેન સોન્ટેક જેવા વિચારકો તો અર્થઘટનનો વિરોધ કરે છે.
હા,
જ્યારે ઈડી હર્ષ જેવા એની તરફેણ કરે છે. પણ અહીંયા જોશી જે ભારતીય કાવ્યશાસ્ત્રનો સંદર્ભ લાવે છે ને, એ બહુ મહત્વનો છે.
શું કહે છે?
એ કહે છે કે આપણી પરંપરામાં અર્થ એટલે ખાલી મીનિંગ નહીં, એનો વ્યાપક અર્થ છે રસ, એટલે કે એસ્થેટિક ડિલાઇટ, પેલી સૌંદર્યલક્ષી અનુભૂતિ.
ઓહો, એટલે આ તો બહુ મોટો તફાવત થયો. અર્થઘટન એટલે ખાલી આનો મતલબ શું એમ નહીં?
ના, એનાથી ઘણું વધારે. જોશીના મતે અર્થઘટન એટલે રસ નિષ્પત્તિ, એટલે કે પેલો આનંદ કેવી રીતે જન્મે છે એ આખી પ્રક્રિયાની તપાસ, અને સાથે સાથે એ આનંદ માણવામાં જે મુશ્કેલીઓ આવે જેને શાસ્ત્રોમાં વિઘ્ન કયા છે એની પણ ચર્ચા.
વિઘ્નોની આલોચના.
હા, એટલે એ ખાલી બૌદ્ધિક કસરત નથી, પણ અનુભૂતિના મૂળ સુધી જવાની કોશિશ છે. તો પછી સવાલ એ થાય કે જો એ માત્ર મીનિંગ શોધવું નથી તો પછી અર્થઘટન છે શું? જોશી અહીં જ્હોન એલિસનો મત નાખે છે.
હા,
એલિસ કહે છે કે અર્થઘટન એટલે શું? તો કે કૃતિના જે જુદા જુદા ભાગો છે, પાત્રો, ઘટનાઓ, કલ્પનો, ભાષા, આ બધા વચ્ચેના સંબંધોમાંથી જે એક સંરચના બને છે, એ સંરચનાના સિદ્ધાંત વિશેની એક પરિકલ્પના, એક હાઇપોથેસિસ.
ઓકે, એટલે એમ કહેવું કે લેખકનો સંદેશ આ છે એના કરતાં એ વધારે મહત્વનું છે કે કૃતિના બધા ભાગો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે.
બરાબર.
અને જોડાઈને કેવી રીતે એક અર્થપૂર્ણ આખી રચના બનાવે છે.
તમે સાચું પકડ્યું. ખાલી સંદેશ કહી દેવો કે કૃતિના લક્ષણો ગણાવી દેવા, એ તો અર્થઘટનની આખી પ્રક્રિયાનો કદાચ એક નાનકડો ભાગ જ હોય.
હા,
સાચું અર્થઘટન તો એ ઘટકો વચ્ચેના જે આંતરિક સંબંધો છે ને, એનું વિશ્લેષણ કરે છે. એ તપાસે છે કે કવિએ ભાષા, કલ્પન, લય આ બધાનો ઉપયોગ કરીને કેવી રીતે એક ચોક્કસ અનુભવ, એક ચોક્કસ રસ ઊભો કર્યો છે. ટૂંકમાં કૃતિની જે આંતરિક બનાવટ છે એની સંરચનાની ઊંડી તપાસ.
અહીં મને પેલું એક વિવેચકનું વાક્ય યાદ આવે છે, વી ગેટ ધ ટેક્સ્ટ બટ વી ડોન્ટ ડિગ ઇટ.
હા,
આપણે કદાચ ઉપર છલ્લો અર્થ પકડી લઈએ પણ એના ઊંડાણમાં નથી જતા.
સાચી વાત છે. ઘણીવાર શાબ્દિક અર્થ, જેને આપણે વાચ્યાર્થ કહીએ, એ પણ પૂરતો હોય, માણવા જેવો હોય, પણ કવિતાનો જે અસલી આનંદ છે એ તો ઘણીવાર એના સૂચિત અર્થમાં આપેલો વ્યંગ્યાર્થ જે કહેવાય એમાં છુપાયેલો હોય છે. અને કેટલાક માટે આ જે ઊંડાણમાં ઉતરવાની ક્રિયા છે, આ ડિગિંગ, એ જ અર્થઘટન છે.
પણ શું આ ડિગિંગ ફક્ત કવિતા જેવી ગહન બાબતો માટે જરૂરી છે કે રોજિંદા જીવનમાં પણ હોય?
ના ના, રોજિંદા જીવનમાં પણ આપણે સતત કરતા હોઈએ છીએ. આપણો રોજનો ભાષા વ્યવહાર જુઓ ને, આપણે ક્યાં બધી વાત સીધે સીધી કરીએ છીએ, કેટલી વાર લક્ષણાનો ઉપયોગ કરીએ છીએ.
જેમ કે
કોઈ કહે આખું ગામ જોવા આવ્યું હતું. હવે એનો અર્થ એવો તો નથી કે ગામનો એક એક જણ હાજર હતો.
હા, બરાબર.
અર્થ એવો છે કે ઘણા બધા લોકો આવ્યા હતા. શબ્દો સંદર્ભ પ્રમાણે, બોલનારના ઈરાદા પ્રમાણે જુદા જુદા અર્થ પકડે છે. કવિતા આનો જ વધુ સૂક્ષ્મ અને કલાત્મક ઉપયોગ કરે છે. એટલે જ ઘણીવાર વ્યાકરણ બરાબર હોય, શબ્દો જાણીતા હોય, છતાં પંક્તિનો મર્મ નથી પકડાતો. આ સમજાવવા જ તો આખું ધ્વનિશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર રચાયું છે. અને જુઓ, સમજણ અને અર્થઘટન વચ્ચે પણ એક નાતો છે. બિયર્ડ્સલી જેવા વિચારક કહે છે કે પહેલાં સમજણ અન્ડરસ્ટેન્ડિંગ આવે, પછી અર્થઘટન. પણ જ્યારે આપણે કહીએ કે કવિતા અઘરી છે ત્યારે ખરેખર મુશ્કેલી શું હોય છે?
હા, એ સવાલ થાય.
ઘણીવાર તો ખાલી અજાણ્યા શબ્દો હોય, એ તો શબ્દકોશ જોઈને ઉકેલાઈ જાય.
તો પછી અસલી મુશ્કેલી ક્યાં છે?
અસલી મુશ્કેલી કવિની કળામાં છે. જોશી બહુ સરસ શબ્દ વાપરે છે, કવિ તો કિમિયાગર છે.
વાહ, કિમિયાગર.
હા, એ ભાષાના જે જૂના ઘસાઈ ગયેલા સિક્કા જેવા શબ્દો છે ને, એને જાણે ફરીથી નવા બનાવી દે, એ શબ્દોના ચાલુ અર્થ બદલી નાખે, એનો વિસ્તાર કરે,
એટલે સંકેત પરિવર્તન કરે.
બરાબર, સંકેત પરિવર્તન. અને એ માત્ર શિષ્ટ ભાષા જ વાપરે એવું નથી, એ બોલચાલની ભાષા, કોઈ પ્રાદેશિક બોલી, ક્યારેક અપભાષા એટલે કે સ્લેંગ, સાંકેતિક ભાષા, ટેકનિકલ શબ્દો કંઈ પણ વાપરી શકે. કવિતા કઈ ભાષાના નિયમોમાં બંધાવા નથી બની.
પેલું કોલરેજનું રૂપક પણ અહીં યાદ આવે છે, શબ્દો એટલે હુક્ડ એટમ્સ.
હા, બહુ સચોટ.
જાણે નાના અણુનો જે એકબીજા સાથે અનેક રીતે જોડાયેલા છે, અને દરેક શબ્દ પોતાની સાથે ઇતિહાસ, સંસ્કૃતિ, બીજી ઘણી અર્થછાયાઓ લઈને ફરે છે. આ બધું શબ્દકોશ કે વ્યાકરણ પકડી શકે ખરું?
બહુ મુશ્કેલ. શબ્દો ક્યાં સ્થિર છે? એ તો જીવન છે, બદલાતા રહે છે. જ્યોર્જ સ્ટાઇનરની વાત પણ જોશી ટાંકે છે એમના પુસ્તક ઓન ડિફિકલ્ટીમાંથી.
હા,
સ્ટાઇનર કહે છે કે શબ્દોનો અર્થ ગ્રહણ કરવાની પ્રક્રિયા કેવી છે, જાણે ક્લાઉડ ચેમ્બરમાંથી કોઈ અદૃશ્ય પરમાણુ પસાર થાય અને એનો માર્ગ દેખાય. એમ શબ્દ જ્યારે આપણા મનમાંથી પસાર થાય ત્યારે આપણા સંસ્કાર, અનુભવ, જ્ઞાન આ બધાની છાપ એના પર પડે અને એનો અર્થ ઘડાય. કવિ આ ભાષાને રોજબરોજના સ્તરથી ઊંચે લઈ જાય છે, એ સમજવા આ બધું ધ્યાનમાં રાખવું પડે.
અને એરિસ્ટોટલને પણ કહ્યું હતું ને, મેટાફોર ઇઝ ધી આર્ગ્યુમેન્ટ ઓફ ધ પોએટ. રૂપક, કલ્પન, એ જ કવિની મુખ્ય દલીલ.
બરાબર કહ્યું. કવિ અમૂર્ત વિચારોને પણ રૂપક દ્વારા મૂર્ત બનાવે છે. અને કવિતા શું કરે છે? એ પુરાણ કથાઓ, ઇતિહાસ, જુદી જુદી દુનિયાઓ, કાલ્પનિક અને વાસ્તવિક, આ બધાને ભેગા કરીને વાસ્તવિકતાના જે પરિમાણો છે ને, એને વિસ્તારે છે.
ઓ
હા, આના લીધે કાવ્યનો જે સંદર્ભ છે એ સતત ગતિશીલ રહે છે, બદલાતો રહે છે. એ જૂના કાવ્યરૂપોને પણ નવું જીવન આપી શકે.
તો પછી આ બધું સમજવા અને માણવા માટે વાચક પાસેથી શું અપેક્ષા રહે, શું તૈયારી જોઈએ?
જુઓ, વાચક પાસે પૂરતી સજ્જતા હોવી જરૂરી છે. એટલે કે જે તે કવિતા જે સાંસ્કૃતિક, ઐતિહાસિક કે વૈચારિક ભૂમિકા પર રચાઈ છે એની થોડી ઘણી જાણકારી હોય તો સમજવામાં સરળતા રહે.
જેમ કે
આજની કવિતા જુઓ, એ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાંથી પણ સામગ્રી લે છે. ચેક કવિ છે હોલુબ, એમની કવિતાઓ સમજવા માટે વિજ્ઞાનની થોડીક જાણકારી ઉપયોગી થાય.
હા, ખરું.
ઉચ્ચ કક્ષાની કવિતા તો આખા સાંસ્કૃતિક વારસાના ખભા પર ઊભી હોય છે, અને એ આજના જટિલ જીવનની જે સંવેદનાઓ છે, એની વિસંગતિઓ છે, વિચિત્રતાઓ છે, એને પણ કાવ્યમાં લઈ આવે છે. એટલે સ્વાભાવિક છે કે કવિતાના બધા રહસ્યો બધા માટે અને તરત જ ખુલ્લા ન હોય. પણ જુઓ, મુશ્કેલી હંમેશા શબ્દો કે સંદર્ભ ન ખબર હોવાને કારણે જ હોય એવું નથી, ક્યારેક એ વધુ સૂક્ષ્મ હોય છે.
કેવી રીતે?
દાખલા તરીકે એવું બને કે કાવ્યની જે સામગ્રી છે અને એનું જે સ્વરૂપ છે એની વચ્ચે આપણને મેળ ન લાગે, કોઈ વિસંગતિ દેખાય, અથવા કવિ જે કહેવા માંગે છે તે આપણી રુચિ સાથે, જેને રુચિભેદ કહીએ, એની સાથે બંધ ન બેસે. ક્યારેક એવું પણ લાગે કે કવિની કારીગરીમાં, કવિ કર્મમાં ક્યાં ક્ષતિ રહી ગઈ છે.
અને પેલું પણ બને ને કે કાવ્યનો વિષય જ આપણને નૈતિક રીતે કે સૌંદર્યની દ્રષ્ટિએ અયોગ્ય લાગે, અનુચિત.
હા હા, બિલકુલ. અને આવા સમયે જોશી કહે છે, ઉતાવળિયો નિર્ણય ન લેવો, પહેલાં કૃતિને બરાબર સમજીએ, એનું પૂરું અર્થઘટન કરીએ, અને પછી નક્કી કરીએ કે વાંધો ખરેખર કૃતિમાં છે કે આપણા પોતાના પૂર્વગ્રહોમાં. ક્યારેક ભાવ અને ભાષાના સ્તરમાં પણ મેળ ન બેસતો હોય એવું લાગે.
અને એક બીજો વિચિત્ર અનુભવ પણ થાય ક્યારેક, બધું બુદ્ધિથી સમજાય, માહિતી પણ હોય, પણ દિલ જોડાય નહીં.
હા,
જાણે કવિની દુનિયા અને આપણી દુનિયા અલગ હોય. કવિએ જે સંવેદનાનો આકાર ઘડ્યો છે એમાં આપણી સંવેદના ગોઠવાય નહીં. આવું કેમ થાય?
આ પણ રસાસ્વાદમાં એક મોટું વિઘ્ન ગણાય. જ્યારે કવિની ચેતના અને આપણી ચેતના યુનો એક લેવલ પર ન મળે ત્યારે કૃતિ સાથે તાદાત્મ્ય સાધવું અઘરું બની જાય છે. અને આનો સંબંધ કદાચ પેલી વાત સાથે પણ છે જે જોશી આપણી સંસ્કૃતિની એક વૃત્તિ વિશે કહે છે.
કઈ વૃત્તિની વાત કરો છો?
જોશી નોંધે છે કે આપણી સંસ્કૃતિ વિશે એવું કહેવાય છે કે આપણને જાણવા કરતાં અનુભવવામાં વધારે રસ છે.
ઓકે,
હવે આને કારણે શું થાય? ક્યારેક લાગણીનો અતિરેક થઈ જાય, બુદ્ધિ સાથેનું બેલેન્સ જતું રહે, અને કાવ્યની જે રચના છે એની શિસ્ત છે એના તરફ ધ્યાન ન અપાય, તરત જ રિએક્શન આપવાની ઉતાવળ હોય, પણ ઊંડાણથી જાણકારી સાથે ધીરજ રાખીને પ્રતિભાવ આપવાની તૈયારી ઓછી હોય, આ વલણ આપણી સમજ અને રુચિ બંનેને મર્યાદિત કરી શકે છે.
આજના સમયમાં આ વાત કેવી રીતે લાગુ પડે આધુનિક સંદર્ભમાં?
જોશી આધુનિક યુગની કેટલીક સમસ્યાઓ તરફ પણ ઇશારો કરે છે. ઔદ્યોગિક ક્રાંતિ, પછી આ ઉપભોક્તાવાદ, અમલદારશાહીનો વિકાસ, આ બધાએ જાણે માણસને કળા અને સર્જનાત્મકતાથી થોડો દૂર કરી દીધો છે. એની સંવેદનાઓ જાણે બુઠ્ઠી થઈ ગઈ છે.
હા, એવું લાગે છે ખરું.
હવે આની સામે કવિઓ કેવી પ્રતિક્રિયા આપે? મુખ્યત્વે બે રીતે.
કઈ બે રીતે?
એક, કેટલાક કવિઓ સાવ પોતાનામાં સરી જાય, પોતાની એક ખાનગી ભાષા, ખાનગી દુનિયા રચી લે, જેને સિમેન્ટિક પ્રાઇવેસી કહી શકાય, જાણે બહારની દુનિયા સાથે કોઈ લેવા દેવા નહીં. અને બીજા, કેટલાક કવિઓ ભાષામાં જ ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરે. એઝરા પાઉન્ડનો પેલો નારો હતો ને, મેક ઇટ ન્યૂ.
હા, મેક ઇટ ન્યૂ.
દાદાવાદ, સરિયલિઝમ, ફ્યુચરિઝમ, આ બધા આંદોલનો શું હતા? એ ભાષાને નવો ઓપ આપવાના, એને પ્રચલિત અર્થોના બંધનમાંથી છોડાવવાના પ્રયાસો હતા.
ભાષા પર બીજો પણ કોઈ મોટો પ્રભાવ પડ્યો છે આધુનિક યુગનો?
હા, ચોક્કસ. સામૂહિક માધ્યમો, છાપા, રેડિયો, ટીવી અને હવે તો ઇન્ટરનેટ, આ બધાનો એટલો બધો મારોવ થયો છે કે ભાષા જાણે સસ્તી થઈ ગઈ છે, ઘસાયેલી, પ્રભાવહીન.
સાચી વાત છે.
એટલે સંવેદનશીલ કવિ શું કરે? એ આ બધાથી અછૂતા, તાજા, અકલુષિત શબ્દો શોધે, એ ભાષાને શક્ય હોય એટલી અર્થના બંધનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે.
અહીં મને હાઇડેગરનો વિચાર યાદ આવ્યો. એ કહેતા કે કાવ્યમાં કવિ નથી બોલતો, ભાષા પોતે બોલે છે.
બરાબર. અને આ જ સંદર્ભમાં પોલાન સેલાન નામના જર્મન કવિની વાત બહુ માર્મિક છે.
શું કહે છે?
એ કહે છે કે ઔશ્વિત્ઝ જેવી ભયાનક ઘટના પછી કવિતા લખવી એ જ મોટી વાત છે, અને પાછી એ કવિતા હત્યારાઓની ભાષામાં એટલે કે જર્મનમાં લખવાની.
આ તો બહુ મોટો પડકાર કહેવાય.
હા, આ બતાવે છે કે ભાષા જ કવિનું સાધન છે, અને કવિનું કામ એ ભાષાને પોતાની સંવેદનાની સચ્ચાઈ અને ઊંડાણથી એવી રીતે જીવંત કરવાનું છે કે કૃતિમાં તાજગી અને નવીનતા આવે. અને હા, પેલી વાત પણ છે, ક્યારેક સામાજિક કે રાજકીય દબાણ પણ કવિને સીધી વાત કરતા રોકે. બોરહેસે કહ્યું હતું ને, ઓપરેશન ઇઝ ધ મધર ઓફ મેટાફોર.
હા, દમન રૂપકની જનની છે.
જ્યાં દમન હોય ત્યાં સર્જક સીધું ન કહી શકે, એટલે રૂપકો, અલંકારોનો સહારો લે, જેથી જાણકાર સમજી જાય પણ શાસકો પકડી ન શકે. અહીં અલંકાર વાતને ખોલવાને બદલે છુપાવવાનું કામ કરે. આવી સ્થિતિમાં અર્થઘટન શું બની જાય? એક પ્રકારનું ડીકોડિંગ, છુપાયેલા સંદેશને ઉકેલવાની પ્રક્રિયા.
એટલે એવું પણ બને કે કવિ જાણી જોઈને કૃતિને અઘરી બનાવે?
હા, બિલકુલ બની શકે. અને ફક્ત રાજકીય કારણોસર જ નહીં, ક્યારેક સમાજની નૈતિકતા અડી આવતી હોય, અથવા કવિ પોતાની લાગણીની જે ગુહ્યતા છે એને જાળવી રાખવા માંગતા હોય, ત્યારે પણ તેઓ અર્થ સમજવામાં થોડી મુશ્કેલી ઊભી કરી શકે. પ્રેમ કવિતામાં પણ આવું જોવા મળે. સ્ટાઈનર કહે છે એમ, પ્રેમમાં થોડી ગુહ્યતા હોય તો એ વધુ મજાનો લાગે.
હા હા.
અને ક્યારેક કવિ એટલા માટે પણ સંકુલતા લાવે કે ભાવક થોડો પ્રયત્ન કરે, થોડું ડિગિંગ કરે, વધુ ઊંડાણપૂર્વક વિચારે.
આ બધી વાત સાંભળીને તો એમ જ લાગે કે ભાઈ, અર્થઘટન તો ખરેખર જરૂરી છે, પણ શું એવો કોઈ મત નથી જે આખી પ્રક્રિયાને જ નકામી ગણતો હોય?
અરે ચોક્કસ છે, અને બહુ મજબૂત મત છે. એ લોકો કહે છે કે કવિતા તો જાદુ છે.
જાદુ?
હા, એ આપણને કઈ રીતે સ્પર્શે છે, ક્યાં લઈ જાય છે એ કહી ન શકાય. એ એક અનોખો અનુભવ છે. હવે જો તમે એનું અર્થઘટન કરવા બેસો તો પેલો જાદુ તૂટી જાય. કવિતાની જગ્યાએ બીજું કશું મૂકી જ ન શકો. એનો કોઈ પર્યાય, કોઈ સબસ્ટિટ્યુટ નથી.
એટલે આ મતવાળા એમ કહેવા માંગે છે કે અર્થઘટન કરનારાઓ કવિતાનું જાણે પોસ્ટમોર્ટમ કરે છે.
હા, કંઈક એવું જ.
એ લોકો કવિએ શું કહ્યું એની ચર્ચામાં એટલા પડી જાય છે કે કવિએ શું કર્યું એટલે કે આ જાદુ કેવી રીતે રચ્યો એ વાત જ ભૂલી જાય છે. શું આપેલું બુદ્ધિનો કળા પ્રત્યેનો છૂપો દ્વેષ કહેવાય?
હા, આ દલીલ પણ બહુ જોરદાર રીતે રજૂ થાય છે. એવું કહેવાય છે કે અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની જે સહજતા છે, સ્પોન્ટેનિટી છે, એને મારી નાખે છે. રસાનુભવ જે તરત સીધો થવો જોઈએ એ આ વિશ્લેષણની પ્રક્રિયામાં ક્યાંક ખોવાઈ જાય છે. જાણે કવિતાનો આત્મા જતો રહે અને ખાલી શરીરનું વિશ્લેષણ બાકી રહે.
તો પછી આ બે અંતિમો થયા. એક કહે છે અર્થઘટન જરૂરી છે, બીજું કહે છે જાદુને મારી નાખે છે. સુરેશ જોશી ક્યાં ઊભા રહે છે? એમનું પોતાનું નિષ્કર્ષ શું છે?
જોશી અંતે બહુ જ સંતુલિત અને પ્રેક્ટિકલ વાત કરે છે. તેઓ સ્વીકારે છે કે મોટાભાગની સારી કવિતા એવી હોય છે જે એક જ વારમાં એક જ શ્રવણે પૂરેપૂરી ન સમજાય.
હા, એ તો અનુભવ છે.
એના જુદા જુદા સ્તરો ઉઘાડવા માટે સમજણ, વિશ્લેષણ એટલે કે એક પ્રકારના અર્થઘટનની જરૂર પડે જ છે. પરંતુ, અને આ પરંતુ બહુ જ મહત્વનું છે,
શું
તેઓ ભાર દઈને કહે છે કે અર્થઘટન ક્યારેય મુખ્ય હેતુ એટલે કે રસાસ્વાદ એનાથી મોટું ન થઈ જવું જોઈએ, એને ગૌણ ન બનાવી દેવું જોઈએ. અર્થઘટન એ સાધન છે, સાધ્ય નથી.
બરાબર, સાધન છે, સાધ્ય નથી.
હા, એ પેલી અનુભૂતિ સુધી પહોંચવાનો એક રસ્તો છે, ખુદ અનુભૂતિ નથી.
આ ખરેખર બહુ મહત્વનું સંતુલન છે. તો આખી ચર્ચાના અંતે મારા મનમાં એક સવાલ આવે છે. આજના ફાસ્ટ યુગમાં જ્યારે આપણી સામે આવી જટિલ, ક્યારેક અઘરી લાગતી કવિતાઓ આવે, ત્યારે પેલી ઊંડી સમજણ જે અર્થઘટનથી મળે અને પેલો ત્વરિત સહજ આનંદનો અનુભવ એટલે કે રસાસ્વાદ, આ બે વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો? કેવી રીતે ખાતરી કરવી કે વિશ્લેષણ કરતા કરતા પેલો અનુભવ જ ન મરી જાય અને ખાલી અનુભવ પર રહીએ તો સાવ ઉપર છલ્લું ન રહી જવાય?
આ ખરેખર બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને મને લાગે છે કે દરેક સંવેદનશીલ વાચકે પોતાની જાતને આ સવાલ પૂછતા રહેવું જોઈએ. સુરેશ જોશીનું આ વિશ્લેષણ છે ને, એ આપણને આ દિશામાં વિચારવા માટે એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
હા,
એ સ્પષ્ટ કરે છે કે કવિતાના ઊંડાણ અને એની કળાને સાચા અર્થમાં માણવા માટે અર્થઘટન એક જટિલ પ્રક્રિયા છે. ઘણીવાર જરૂરી પણ છે, પણ એની સાથે હંમેશા સાવચેતી રાખવી પડે. એ સમજણના નવા દરવાજા ખુલી શકે છે, પણ જો ધ્યાન ન રાખીએ તો કવિતાના મૂળ જાદુને ઢાંકી પણ શકે છે.